તારીખ 25/5/1988 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 370 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 282.
એવું ધ્યેય આગળ રાખવા જેવું છે. આગળ રાખવા જેવું છે, મુખ્ય કરવા જેવું છે, અથવા કદાપિ વિસ્મરણ કરવા જેવું છે. આત્માની શુદ્ધિ અને ધ્યેયના શબ્દથી પણ કહેવામાં આવે છે, અને આત્મશુદ્ધિનું પ્રયોજન છે એમ પણ કહેવામાં આવે છે. શુદ્ધિનું પ્રયોજન વિસ્મરણ થવા યોગ્ય ન થવા યોગ્ય. પ્રકરણ અનુસાર શબ્દના અર્થ જુદા જુદા થાય, કોઈ વાર એક અર્થમાં પણ વપરાય. જ્ઞાનની અપેક્ષાએ એનું લક્ષ મટવું ન જોઈએ એમ કહેવાય. જ્ઞાનની અપેક્ષાએ, ચારિત્રની આચરણની અપેક્ષાએ એનું ધ્યેય છૂટવું ન જોઈએ એમ કહેવાય. જુદા જુદા ગુણોની અપેક્ષા એમાં છે, પણ ક્યાંક પ્રકરણ પ્રમાણે એનો જુદો પણ અર્થ. જેમ કે આશ્રયની અપેક્ષા હોય ત્યાં ધ્યેય શબ્દનો નાથનો વાચ્ય છે એ પૂર્ણ શુદ્ધરૂપ પર્યાય નથી. ત્યાં આત્મા પોતાનું ધ્યેય છે, મારો આત્મા જ મને ધ્યેય છે એમ કહેવાય. ત્યાં એ આત્મા એ ચિત્રકાલીન શુદ્ધ આત્મા છે. અથવા આશ્રય કરવામાં પ્રયોજન શબ્દ વપરાય ત્યારે એમ કહેવાય કે પ્રયોજન વૃત્ત થતો એ ત્રિકાળી તત્વ છે. એક સમયની પર્યાય પૂર્ણ શુદ્ધ કે અપૂર્ણ શુદ્ધ એ પ્રયોજન તત્વ પ્રાપ્તિની અર્થે પૂર્ણ શુદ્ધિનું ધ્યેય, પૂર્ણ શુદ્ધિનું પ્રયોજન એમ પણ ત્યાં શબ્દ એના એ શબ્દ પૂર્ણ શુદ્ધિનું લક્ષ એ બધો લાગુ પડે ત્યાં. આશ્રયમાં લક્ષ નો વિષય આવે તો જ્ઞાન નો વિષય સ્વીકારી આત્મા છે એમ. જ્ઞાન અને આચરણની અંદર પ્રકરણ અનુસાર કોઈ જગ્યાએ સ્વીકારી શુદ્ધ આત્મા એ શબ્દનું વાંચ્યું હોય છે, તો કોઈ જગ્યાએ પૂર્ણ શુદ્ધ પર્યાય એ શબ્દનું વાંચ્યું હોય છે. શ્રદ્ધામાં એવું બન્યું, શ્રદ્ધા તો એ ત્રિકાળી શુદ્ધ આત્મા છે હોય છે, છતાં પણ આચરણની અપેક્ષાએ શ્રદ્ધાનું પરિભાષણ કરવું હોય, વ્યાખ્યા કરવી હોય તો એમ કહેવાય કે આ એવો આત્મા છે જેની શ્રદ્ધા કરવાની છે. એવો આત્મા છે કે શ્રદ્ધા કર્યા પછી જેનું આચરણ કરવાથી મને મુક્ત દશા પ્રગટ થશે એમ પણ કહેવામાં આવે. 17 ગાથામાં થાય પંડિત જયચંદ શ્રદ્ધાને યોગ્ય છે, એ સિવાય શ્રદ્ધે બીજું કોઈ તત્વ નથી. અહીંયા પ્રારંભિક ભૂમિકા છે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન કરવાનું છે. એટલે વિસ્તાર જે આત્માને જ્ઞાન કર્યું એ એવી રીતે કર્યું કે જેનું અનુચરણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થશે એવો આત્મા મારા શ્રદ્ધાનો વિષય છે. એમ આચરણને સાથે પણ શ્રદ્ધાનો વિષય તો એ આત્મા છે. આચરણ કરવાથી મુક્તિ થશે એ જ્ઞાને જાય. જ્ઞાનમાં એવો વિકલ્પ ઉઠે છે, શ્રદ્ધાનમાં એવો વિકલ્પ ઉઠતો નથી. એવી રીતે શ્રદ્ધા એમ શબ્દોને વળગે તો ક્યાંક તકરાર થાય. આ શબ્દનો આ જ અર્થ થાય ને બીજો અર્થ ન થાય એમ પકડ કરે તો તકરાર ઊભી થાય. પણ જ્યાં જે અર્થ ઘટારક છે એ ઘટાવવા યોગ્ય છે એવો અર્થ ઘટાવવો જોઈએ. અહીંયા એક વિશેષ વાત કરી શુદ્ધ આત્માનું ધ્યેય રાખવા જેવું છે, એક પર્યાયાશ્રિત વાત છે. મને અશુદ્ધિ ન જોઈએ, મને શુદ્ધિ જોઈએ, મારું કલ્યાણ થવું તો ક્યાં એવું વાત નથી. સૂચના આપવામાં આવે છે કે કાર્યોની ગણતરી કરતા એક આત્માનો ધ્યેય જ મુખ્ય રાખ. કાર્યોની ગણતરી કરતા, કાર્યની ગણતરી કરવામાં તો અટકવાનું થશે. કાર્યોની ગણતરી કરવી એટલે એક પ્રકારે વર્તમાન કાર્ય થાય છે એમાં સંતોષ પકડવો, એમાં અટકી જવું, એ પ્રકાર ઊભો થાય છે. કે જે પ્રકારની રીતે જીવને દર્શન મોહનું આવરણ થાય છે, મિથ્યા થતા છે, મિથ્યા તીવ્ર થાય છે. એટલે અહીંયા પર્યાયાશ્રિત વાત કરી તો અહીંયા વૃક્ષ સાથે સાથે લાલ બત્તી થઈ ગઈ. સાદી ભાષામાં કથનની અંદર કેટલી વિચક્ષણતા છે એ વિચારવાની. આ કુટુંબની જોડે સાદી લાગે, પણ પર્યાયાશ્રિત પ્રયોજનની વાત કરી છે તો કે પણ ક્યાંય એ પર્યાયાશ્રિત પ્રયોજન ઉપર લક્ષ્ય જતા તું જે કાંઈ સારા પરિણામ ચાલી રહ્યા છે એ પરિણામને ભૂલે ચૂકે પણ ગણતરી તો નથી કરતો. મેં સ્વાધ્યાય તો કર્યો, આટલા વર્ષથી તો સ્વાધ્યાય કર્યો, ઘણા વર્ષ સ્વાધ્યાય કર્યો. આત્માની વાત સાંભળી, આત્માની વાત વિચારી તો આટલા વર્ષ કર્યું એ કામમાં આવશે, મને ભવિષ્યમાં આ ભાવમાં નહીં તો આવતા ભાવમાં પણ આ બધું કર્યું એ મને ક્યાંક કામમાં આવશે. આ બધું કર્યું એવી જે ગણતરી છે તો પોતાનું ઘણા સારું. ફાયદો તો ગણતરી કરે ને અટકે અને સંતોષ પામે તો નુકસાન નહીં થાય. ત્યાં સંતુષ્ટ થવા જેવું નથી, ત્યાં સંતુષ્ટ થાય તો નુકસાન થાય. સુખી વાત છે અને એ દર્શન મોહનું મિથ્યાત્વ નુકસાન છે. સપ્ત વિસંગ કરતા અધિક જેનું પાપ કરવામાં આવે આવ્યું કાર્યોની ગણતરી કરવા માટે દર્શન મોહનું આવરણ થાય એવું નુકસાન છે. એવું ન કરવું જોઈએ, એમ ન કરવું જોઈએ તો શું કરવું જોઈએ? કે એક આત્માનું ધ્યેય, અહીંયા આત્માનું ધ્યેય એટલે સ્વભાવને મુખ્ય કરવો. અહીંયા આત્માનું ધ્યેય એટલે અહીંયા સ્વભાવને મુખ્ય કરવો એટલે પર્યાય આપવાનો. એક આત્માનું ધ્યેય જ મુખ્ય રાખવું નુકસાન છે એ મોટી સમસ્યા છે. એનું સમાધાન સાથે સાથે એક જ વાક્યમાં, અડધા વાક્યમાં નુકસાન બતાવ્યું છે, બાકીના અડધા વાક્યની અંદર એનું સમાધાન. એક આત્માનું ધ્યેય જ મુખ્ય રાખો, એક આત્મ સ્વભાવ જ મુખ્ય રાખો, ધ્રુવ તત્વ જ મુખ્ય રાખો. કાર્યની મુખ્યતા કરવી કદી પણ તે ઉત્તમ છે, એમ કરવું તે ઉત્તમ છે. પોતાના સ્વીકારી આત્મ સ્વભાવની મુખ્યતા રાખવી તે ઉત્તમ છે. પ્રવૃત્તિરૂપ તો કાર્યો તો ભૂમિકાને યોગ્ય થાય છે. જે ભૂમિકામાં જીવ આવે તે ભૂમિકાની અંતર બાહ્ય પ્રવૃત્તિ થાય, અંતરંગ પ્રવૃત્તિ પણ તે ભૂમિકા અનુસાર, બાહ્ય પ્રવૃત્તિ પણ તે ભૂમિકા અનુસાર, જો ભૂમિકાને અનુસાર થાય એમાં ક્યાંય સંતોષ પકડવા જેવો નથી.
કયા કયા પરિણામો કેવી રીતે કેવી રીતે નિશ્ચિત વધે છે એ તો સત્તા શક્તિ મેળવીને હતી કે કેવી રીતે ખબર કાઢે કેવી રીતે રિસર્ચ કરે
બધું આવે છે જ્ઞાનની વાણીમાં શાસ્ત્રોમાં વાત આવે છે એનું એનું ધ્યાન હોય તો એને ખબર પડે કે આ વાત મારા કામની આવી એને ક્યારે ખબર પડે ધ્યાન રાખે તો પોતાના લાભ નુકસાનની બાબતમાં જાગૃત હોય તો ક્યાં નુકસાન થાય વેપારમાં સમજી લેશે કે નહીં સીધી કાર્ડ કે બધી રીતે કોઈની વાત ઉપરથી પણ પોતાનું પ્રયોજન સાધી લે છે કેમ કે લાભ લાભ નુકસાનનો વિષય છે તો ત્યાં એની નજર પહોંચે છે જ્યાં જીવનું પ્રયોજન છે ત્યાં એનું જ્ઞાન સૂક્ષ્મ થઈને પ્રગત્યા વગર રહે નહીં બહુ સ્વાભાવિક વાત છે જરા પણ એમાં અસ્વાભાવિક જેને જ્યાં પ્રયોજન હોય ત્યાં એનું જ્ઞાન સૂક્ષ્મતાથી કામ કર્યા વગર રહે નહીં સ્થૂળ બુદ્ધિવાળાને પણ અહીંયા પ્રયોજનવાળાના વિષયમાં સૂક્ષ્મ જ્ઞાન થઈ જાય છે તો વિશેષ બુદ્ધિવાળાને વિશાળ બુદ્ધિવાળાને તીક્ષ્ણ બુદ્ધિવાળાને તો સૂક્ષ્મ થાય એમાં શું નવાય છે એમાં તો કાંઈ નવાય નથી પણ આ જીવે જે ધ્યાન દેવું જોઈએ પ્રયોજન સમજીને એકનું ધ્યાન પ્રયોજન સમજીને દીધું આમ વાત છે ખામી પોતાની છે પ્રયોજન ભાષ્યું નથી અને પ્રયોજનને પોતે વળગ્યો નથી પોતાના પ્રયોજનને પોતે પોતાના પ્રયોજન ભાષ્યું નથી ભાષે તો વળગ્યા વિના કરીએ ને પોતાને પ્રયોજન ભાષ્યું નથી એથી એને વળગી ગયો નથી પ્રયોજન છોડીને યદવા તદવા ગમે તેમ પ્રવર્તે છે સમય ચાલ્યો જાય છે ધંધો નુકસાનનો એમાં થાય છે એને ખબર પડતી કે આ વેપાર નુકસાન અનાદિની પર્યાયની મુખ્યતા છે એટલે સહેજે સહેજે થઈ જાય છે ચાલો પૂજા કરી ભક્તિ કરી સ્વાધ્યાય કર્યો આપણાથી થાય એટલું બધું આપણે ધર્મના ક્ષેત્રમાં કરીએ છીએ શું કરીએ છીએ આપણી શક્તિ હોય એટલું કરી ચૂકીએ અત્યારે તો બહુ બધો લાભ થયો નથી દેખાતો પણ ભવિષ્યમાં તો કાંઈક લાભ થશે એવી આશા રાખે એ ઠગારી વાત એ આશા ઠગારી નીવડશે તારું પરિણામ ઠગારું છે બુદ્ધિ તારાથી ઠગાઈ રહ્યો છું તને ખબર બાકી નથી રાખ્યા. દ્રવિડ કેશરી એમની પ્રવૃત્તિ અનંત વાર કરે છે, આપણા જીવે કરે છે, એટલે એ બાકી નથી રાખ્યો, પણ સાથે સાથે ફોન કરી રાખ્યો છે. કાંઈ ને કાંઈ એવી ભૂલ કરે છે કે જેથી એની શ્રદ્ધા છે એનો દોષ, દર્શન મોનો દોષ થાય એવી ભૂલ.
પારકું થઈ ગયું
ઘરના ન રહ્યા પણ તારકા થઈ ગયા. એમ તારા કાર્યોની જો તું ગણતરી કરતો, તારો હાથમાં તારો ન રહ્યો તો પારકો થઈ ગયો. પરતત્વની વાત ચાલે છે તારા પ્રશ્નમાં, સ્વતત્વની વાત નથી રહેતી. થર્ડ પર્સન થઈ ગયો. તારો ધર્મ તો ફક્ત જો એ જ્ઞાનમાં પ્રતિબિંબ ને યોગ્ય હોય તો પ્રતિબિંબ જ્ઞાનમાં આવે, જણા એ તો તારો ધર્મ છે. આથી વધારે જા એટલે જ્ઞાનનું અતિક્રમણ. માત્ર એને જ્ઞેયના સ્થાને રાખો, જે જણાય તે પદાર્થને અને પોતરે પોતે માત્ર જ્ઞાતાના સ્થાને રહેવું.
શારીરિક બળ ના કમ્પેરિટિવ 100 વર્ષ ફરક પડે. જે પ્રતિકૂળતા આવી અને જેટલું એનું જ્ઞાન બળ ઇન્દ્રિય શક્તિ જેટલી ઓછક છે ઓછું હતું છે ને એટલા પ્રમાણમાં કમ્પ્યુટર એને પણ દૂર થાય છે. શારીરિક હોય અને શારીરિક તકલીફ જો વધારે આવી હોય તો જ્ઞાન બને
એ રીતે તો આ બધા જે કંપનીના વિષયો છે
કાળજી લેવાની જોઈએ. આ તો નુકસાન જાય જ છે, માટે બંધ ન કરવું એવું કેમ જગતમાં વિચારો છો? આ નુકસાન તો જાય છે, માટે એને બંધ ન કરવું. કે એને બંધ કરવા માટે એનું સંશોધન એને ચાલતું જ હોય છે કે આ રોજનું નુકસાન છે, રોજનું નુકસાન છે, આને બંધ કરીએ તો બહુ લાખની પણ થાય એવું છે. એમ ગણતરી ગણે નાનું નુકસાન હોય, થોડું નુકસાન હોય તો હિસાબ કે મહિને આટલું થાય, 12 મહિને આટલું થાય, 25 વર્ષે તો આટલું થાય, એમ હિસાબ મૂકી દે. અને નાનું નુકસાન પણ બંધ કરવા માટે કાળજી રાખે. એને પરવશ પણ એને થાય બીજી વાત છે, અભિપ્રાયમાં એને પોષણ નહીં. એક પાયનું નુકસાન કરવાનો કોઈનો અભિપ્રાય છે? કોઈનો અભિપ્રાય છે? એ રીતે એની તૈયારી હોવી જોઈએ. લાભ નુકસાનમાં તો દરકાર જાગવી જોઈએ અને એનો પ્રયત્ન ચાલવો. ખરી વાત એ છે કે મુમુક્ષુતાને આત્માર્થી પણ કઈ રીતે ઉપજે છે એ પણ હજી સમજવું જરૂરી છે. કે આ રીતે ઉપજે છે, પોતાના લાભ નુકસાનને જીવ સમજવાનો પ્રયત્ન કરે છે. માત્ર શાસ્ત્રને ન્યાય નીતિની વાતો નહીં, શાસ્ત્રના યુક્તિ તર્કની વાતો નહીં. યુક્તિ તર્કને ન્યાયથી સમજી લઈએ અને પોતાના પરિણામમાં ચાલે એને કાંઈ એને ખબર ન રહીએ એમ નહીં, એમ શીખી લેવાની વાત નથી. પણ પોતાના પરિણામમાં ચાલે છે કે નુકસાન થાય છે, કેવી રીતે થાય છે એ વાતને સમજે અને એને મટાડવાનો પ્રયત્ન અને ઉપાય રાખે. એક ભાવના થોડા સુખ માટે, એક ભાવની અંદર થોડા સુખ માટે અનંત ભાવનો અનંત દુઃખ વારી લેવું, વારી લેવું એવો શબ્દ આવેલો છે કાઠિયાવાડી ભાષા. એવો પ્રયત્ન સત્પુરુષો કરતા નથી. પ્રયત્ન શબ્દ અહીંયા વાપર્યો છે, આમાં ગંભીરતા છે. એમ કરવામાં પણ જીવનો પ્રયત્ન હોય છે, એવા પ્રયત્નમાં એ નથી જતા. કેમ કે સત્પુરુષો બીજા પ્રયત્નમાં લાગેલા છે. આને પ્રયત્ન કયો છે, જે સહેજે સહેજે થાય છે એને પ્રયત્ન કર્યો છે. તારો ત્યાં પ્રયત્ન છે, પુરુષાર્થ છે. ઇષ્ટ અનિષ્ટ પણ કરે છે એમાં તારો પુરુષાર્થ છે. ભલે તને થોડું સુખ લાગે છે કે આ ઠીક છે, આ ઠીક છે. રોજ તમે એમાં એમ કે આજે રસોઈ સારી થઈ છે તો ગમે ખોડે નહીં, પણ એક દી વખાણે તેની શું દશા થાય એને એને એમ નથી લાગતું કે આમાં કોઈ મોટો અપરાધ થાય છે એવું લાગે. બહુ સારી થઈ છે, સારી નથી, ખરાબ નથી. શું આવો ઊંધો પ્રયત્ન ક્યાં કરે છો? સત્પુરુષો તો થોડા સુખ માટે આવો પ્રયત્ન કરતા. થોડીક વાર સારું લાગવાની વાત છે, જીભ ઉપર આવે છે એ રસ લેવા જેવો.
સેવન કરતા વધારે પાપ લાગે
ક્યાં લાગે છે? હું તો એ સાત વ્યસન આમાંથી ઉભા થાય છે, આ પાપમાંથી જ સાત વ્યસન ઉભા થાય છે. પણ એ લોકો સમજી શકે એવા છે, લોકોને બતાવવામાં આવે. બાકી એનું મૂળિયો તો આ બધા પરિણામ છે, ઇષ્ટ નિષ્ઠપણાના પરિણામ છે. એમાંથી એ ન હોય તો ઓલા ઉભા થાય
નહીં,
ઉભા થવાની કોઈ. જેને કોઈ પદાર્થ ઇષ્ટ નથી અનિષ્ટ નથી એવો પ્રયત્નરૂપ અભ્યાસ કરતો હોય કોઈ જીવ, એને સેના વિના ન ચાલે. વ્યસન તો એવી ચીજ છે કે એના વગર ન ચાલે એનું નામ વ્યસન. કોઈ ચીજ વગર ન ચાલે એનું નામ વ્યસન. તો હવે જેને કોઈ ચીજ ઇષ્ટ નથી, કોઈ ચીજ અનિષ્ટ નથી, એને એને આના વગર ન ચાલે એ વાત ક્યાં રહી? સમજીએ, બહુ સાદી ભાષામાં કેટલીક વાતો લખી છે. અમુક શુને અમુક ચીજ વગર ન ચાલે ન ફાવે એવું હોય નહીં. આ મૂકી દીધો. એવું કેમ ન હોય અમુક શુને? કે અમુક શું અભ્યાસ કરે છે, રોજ અભ્યાસ કરે છે, સતત અભ્યાસ કરે છે, જેટલા ઉદય આવે એ બધા ઉદયમાં અભ્યાસ કરે છે. કોઈ ચીજ અનિષ્ટ નથી, કોઈ ચીજ અનિષ્ટ નથી. એવી રીતે મારે તો રહેવાનું છે, એવી રીતે મારે પરિણમવાનું છે. એ પરિણમના પ્રયત્નમાં હું સાવધાન છું કે હું બેદરકાર છું. મારી કાળજી કેટલી છે આ વિષયમાં? દરકારને કાળજી રાખે ને એને સહેજે સહેજે પરિણમન થાય ને કેટલા થઈ જાય છે. એવું ન ચાલે. અજાણે કોઈ ઝેર ખાય એટલે ન મરે એવું કઈ હોતું નથી. જાણે ને ખાય કે અજાણે ખાય, ઝેર તો ઝેરનું કામ કરવાનું છે. જ્ઞાનીઓ આત્માને મુખ્ય રાખી જે ક્રિયા થાય તેને જોયા કરે છે. પ્રવૃત્તિ તો જ્ઞાનીઓ કરે છે. જ્ઞાનીઓ એ પૂજા કરતા જોવામાં આવે છે, ભક્તિ કરતા જોવામાં આવે છે, સ્વાધ્યાય કરતા જોવામાં આવે છે, તત્વચર્તા કરતા જોવામાં આવે છે, આસ્થાવાંચન કરે છે. તો કે આત્માને મુખ્ય રાખીને, શુદ્ધાત્માને મુખ્ય રાખીને, ધ્રુવને મુખ્ય રાખીને જે ક્રિયા થાય કરે નહીં થાય એ વ્યાખ્યાન કરતા નથી, તત્વચર્ચા કરતા નથી, ભક્તિ કરતા નથી, પૂજા કરતા નથી, બોલતા નથી, ચાલતા નથી, ખાતા નથી, પીતા નથી, બોલતા નથી. તો કે થાય એને જોવે છે. આમ કરતા કરતા ગયું, કરવાનું ગયું, એક કરતા થાય છે ને એક જ્ઞાતા થાય છે. મોટો ફેર ઉત્તર દક્ષિણ કે આત્માને મુખ્ય રાખીને જે ક્રિયા થાય તેને જોયા કરે છે. ક્રિયા તો એને ગુણ સ્થાન અનુસાર થાય છે, ક્રિયા તો એની ભૂમિકા અનુસાર થાય છે.
કરતા હોવા છતાં કરે, કરતા હોવા છતાં કરે એ પોતાને ખ્યાલ ન કરે તો
કરતા હોવા છતાં કરે એટલે શું?
પોતે કરે છે,
ન કરે ની એ જ્યાં સ્વયં થાય છે એને કરવા નહીં કરવાનો પ્રશ્ન નથી. આકાશમાં વાદળા ચાલે છે, આકાશમાં વાદળા ચાલે છે, સ્વયં ચાલે છે કે આપણા ચલાવ્યાથી ચાલે છે? આપણે જોઈએ તો ચાલે ને ન જોઈએ તો ન ચાલે. એવું કઈ નહીં, કઈ કારણ કાર્ય લાગુ પડે ખરું આપણી આવે પછી કે મારું કારણ કાર્ય નથી લાગુ પડે. ઉદગળોની ક્રિયા જે થાય છે એમાં આ આત્માનું કારણ કાર્ય નથી. જેટલી જગતના વાદળા છે એ ઉદગળો છે, એનામાં અનંત શક્તિ છે, એ પુત્ર છે. આ જીવનો ઉદગળ ઉપર કોઈ અધિકાર નથી. એક જગતનું સ્વતંત્ર હયાતી ધરાવતું અનંત શક્તિવંત એ તત્વ છે, પદાર્થ છે, એમાં એના ઉપર આ જીવનો કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી, અધિકાર ઉઠાવી લેવાની વાત. જો કરવું ન કરવું એના ઉપર અધિકાર રાખે તો કરવાનો અધિકાર આવી જ જશે. ન કરવાનો અધિકાર રાખે તો કરવાનો અધિકાર સ્થાપિત થઈ જ જશે, સ્થાપિત થઈ જ જશે. કરવાનો અધિકાર નથી તો આપોઆપ પણ ન કરવાનો અધિકાર પણ નથી. વિકલ્પ થાય એને દોષ સમજે છે, રાગ થાય એને દોષ સમજે છે, અને રાગને મટાડવાનો ઉદ્યમ પુરુષાર્થ વર્તે છે. વિકલ્પ એ રાગ, વિકલ્પ છે એ રાગ છે, એ રાગ છે તો દોષ છે, એને દોષ જાણીને તેના મટાડવા માટે પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે, ઉદ્યમ કરે છે. વિતરાગ માર્ગમાં રાગને મટાડવાનું પ્રયોજન છે. ઉદગમ ઉપર કોઈ અધિકાર નથી જીવના. આ સીધે જો ઉદગમ ઉપર અધિકાર હોય એક જીવનો, તો કોઈ જીવ પાસે કોઈ ફૂટગળો કોઈ રહેવા નથી, બધું પોતાના ઘરે રાખે. આ એક જીવની તૃષ્ણામાં આખું વિશ્વ છે એ પરમાણુની જેટલું નામે છે, એટલી જ આ જીવની તૃષ્ણા ખોટી છે. કે એને એક આખું વિશ્વ એના ઘરે આવે ને તો ઓછું પડે, એ પરમાણુ જેટલું થઈ જાય, હજી તો એટલી એની લંબાઈ એની તૃષ્ણા. આ જીવ નો કોઈ અધિકાર એક પરમાણુ ઉપર નથી. આ સ્થિતિ ચોખે ચોખે વાત છે. સમજે તો એ ભલે, ન સમજે તો એ ભલે, પણ પરમાણુ ઉપર આ જીવ નો અધિકાર નથી. નથી નથી ને નહીતર તો એક વાળ ધળો ન થવા દે. આજે વાળ જે ધળો થાય ન થવા દે, શું કરવા થવા દે, એને નથી ગમતું. એનો અધિકાર ક્યાં, એનો અધિકાર અધિકાર થવા દે. અનુભવથી સમજી શકાય એ વાત, નીતરતું સત્ય છે. આ તો કોઈ પણ રાગ અનુસાર વસ્તુનું સ્વરૂપ નથી. આ સિદ્ધાંત છે, સિદ્ધ થયેલો વાત અંત પામેલી છે એને સિદ્ધાંત કહે છે. ફૂલ સ્ટોપ. ત્યાંથી પછી આગળ જવાનો પ્રશ્ન નથી. કોઈ રાગ અનુસાર ગુણ ગુણીના ભેદ નો રાગ ઉઠે તો એવું વસ્તુ રાગ અનુસાર વસ્તુનું સ્વરૂપ નથી. આમ જાણીને ઉપદેશ કરે છે, થઈ જાય છે એને કરે છે એમ કહેવાય છે. બાકી કરવાનો અભિપ્રાય નથી. બીજાને ચારિત્ર નિર્માણ કરવા માટે મુનિઓ ઉપદેશ કરે છે, એ સંબંધમાં લખ્યું. પેલા જાણે છે કે આ મારો દોષ છે અને એ દોષ મટાડવાનો એનો ઉદ્યમ વર્તે છે. પછી ઉપદેશનું કાર્ય થવા યોગ્ય હોય તે થાય છે. ભાષાના એક પરમાણુના કરતા હતા ઉપદેશક જ્ઞાની નથી. જયારે ઉપદેશ ચાલે છે ત્યારે એનું જ્ઞાન છે. આ સ્વયં જ ભાષા વર્તી રહી છે. આ ભાષા વર્ગણા ઉપર આ જીવનો કોઈ અધિકાર નથી. સ્વયં જ ભાષા વર્ગણાના પુતળો પરણમી રહ્યા છે. હું કરતો નથી, કરાવતો નથી, થાય એનું મને અનુમોદન સુધા નથી. કરતો કરાવતો તો નથી,
દ્રષ્ટા થઈ જાય. ખાલી દ્રષ્ટા થઈ જાય,
દ્રષ્ટા થઈ જાય. એ જ ધર્મ છે. નાતા દ્રષ્ટા પણ એ જીવનો ધર્મ છે. કરતા હતા પણ એ જીવનો મોટો અધર્મ છે, સૌથી મોટો અધર્મ એ છે. પછી ચાહે તે કાર્ય કરીને કરતા થાય, ઉપદેશ કરીને કરતા થાય, ત્યાગ કરીને એનો કરતા થાય, એ મોટો અધર્મ છે. ધર્મ નથી પણ મોટો અધર્મ છે. અધ્યાત્મ દોષ લાગે. એટલે જ્ઞાનીઓ તો આત્માને મુખ્ય રાખીને અકર્તા સ્વભાવી આત્માને, જ્ઞાતા દ્રષ્ટા એવા આત્માને, નિર્વિકલ્પ સ્વરૂપ એવા આત્માને મુખ્ય રાખીને એમ કહેવું છે. જે ક્રિયા સ્વયં થઈ રહી છે એને જોયા કરે છે, એના જ્ઞાતા દ્રષ્ટા રહી છે. ક્યાંય કરતા હતા સદા તેમના સર્વ કાર્યોમાં આત્મા સમીપ છે જેને એવું હોય છે. આ સમયસારની ગાથાઓ છે. આત્મા જેને સમીપ કરે છે એમ આ એ સમાયુક્તિ હોય છે. આ એ સમાય સામાયિક જેને આત્મા સમીપ છે એને સામાયિક છે એમ કેવળીના શાસનમાં આવ્યું છે. અથાયી સમાયિક ચેહને ભાષું શ્રી કેવળી શાસને. જેને આત્મા મુખ્ય છે, જેને તપમાં આત્મા મુખ્ય છે, જેને જ્ઞાનમાં આત્મા મુખ્ય છે, જેને ચારિત્રમાં આત્મા મુખ્ય છે, જેને શ્રદ્ધામાં આત્મા મુખ્ય છે, જેના પુરુષાર્થમાં આત્મા મુખ્ય છે, એને સામાયિક કહી છે. એમ કેવળીના શાસનમાં સામાયિકનું આવું સ્વરૂપ છે. પાઠ ભૂલી જાય સામાયિકનો, એને સામાયિક કહી છે. એ કેવળીના શાસનમાં નથી એમ કે જેને આત્મા સમીપ વર્તે છે. આત્મા સમીપ છે જેહને એટલે જ્ઞાનીને તો સર્વ કાર્યોમાં એટલે સર્વ ઉદયમાં, સર્વ કાર્યોમાં એટલે સર્વ ઉદયમાન પ્રવૃત્તિમાં આત્મા સમીપ છે જેને પોતાના આત્માના સમીપમાં વર્તે છે. સમીપમાં વર્તે છે, સમીપમાં વસે છે. સમીપમાં વસે છે તે ઉપવાસ છે. ઉપ એટલે સમીપ, વાસ એટલે એ જ ઉપવાસ છે. એ સમય એક થી સમબદ્ધ આય સમ્યક પ્રકારે આવવું એ કેટલે એક ઠેકાણે આત્મામાં સમબદ્ધતા આય વત્તા એક એનું નામ સામાયિક. એક એક એટલે એક ઠેકાણે એક જગ્યાએ આત્મામાં સમ્યક પ્રકારે આત્માભિમુખ થઈને સમ્યક પોતાને સ્વસન્મુખ થઈને આત્મામાં આવ એને સામાયિક કહેવામાં આવે છે. એનો શબ્દાર્થ આવો છે. એમાં બીજું કઈ મરડે તો હાલે એવું નથી. ચોખ્ખો શબ્દ નો અર્થ જ આવો છે. એમાં 154 માં સામાયિક ની વાત લીધી છે. સમસ્ત કર્મ નો નાશ કરવાથી ઉપજતો જે આત્મલાભ સ્વરૂપ મોક્ષ તેને આ જગતમાં કેટલાક જીવો ઈચ્છતા હોવા છતાં ફળ શું પકડે છે કે અમારી ઈચ્છા તો મોક્ષ ની છે. અમારો આશય મોક્ષ નો છે. અમે જે કઈ ક્રિયા કરી એમાં અમારો આશય મોક્ષ નો છે. અમારો આશય કઈ ખરાબ નથી. અરે પણ દ્રવલિંગી ને ક્યાં બીજો આશય હતો? જો એનો આશય બીજો હોય તો એને નવમી દ્રિવેક સુધીનો પરિણામ પણ મંદ ન થાય. કસાય ઈચ્છતા હોવા છતાં મોક્ષ ના કારણભૂત જે સામાયિક, કેવી છે સામાયિક? કે મોક્ષ ના કારણભૂત જે સામાયિક, કે જે સામાયિક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવ વાળા પરમાર્થભૂત જ્ઞાનના પરિણમન માત્ર છે. આત્માના પરિણમન માત્ર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરમાર્થભૂત પરિણમન વાળું પરિણમન છે. એકાગ્રતા લક્ષણ વાળું છે અને સમયસાર સ્વરૂપ છે. વાહ, એવું એ પરિણમન છે. એને સામાયિક કહી શકીએ. તેની પ્રતિજ્ઞા લઈને પણ મુનિ દશામાં એને પ્રતિજ્ઞા લીધી છે. જે વિધિ છે એ વિધિમાં એક અનેક પ્રકારની જે પ્રતિજ્ઞા છે એમાં એક પ્રતિજ્ઞા આવે છે કે હું શુદ્ધ ઉપયોગમાં રહીશ. આવી પ્રતિજ્ઞા કરીશ. હું સામાયિકમાં રહીશ. હું મારા આત્માને જ સમીપ રાખીશ. હું ક્યાંયથી દૂર જઈશ નહીં. એવી પ્રતિજ્ઞા લે છે. આ તો મુનિ થઈને આત્માને હંભારે નહીં અને જગતના કાર્યો પાછળ દોડ મૂકે. ઘોર અપરાધ છે. ત્યાગ ની પાછળ જગત પાગલ થઈ જાય છે. ત્યાગ જોવે ત્યાં એને થાય છે. બાહ્ય ત્યાગમાં ધર્મ છે. એ અનાદિથી જીવની ભ્રમણા છે. એ ભ્રમણા છોડ. યથાર્થ વસ્તુ સ્વરૂપ બીજું છે. એમાં સમ્યક દર્શનના ચારિત્ર છે. એ સામાયિક છે. બહુ મહિમા કહે છે. બહુ ભક્તિ કરે છે. તેમના સર્વ કાર્યોમાં આત્મા સમીપ છે જેને એ જેવું હોય છે. ધ્યેયને તેઓ ભૂલતા નથી, પૂર્ણ શુદ્ધિનું ધ્યેય એને પણ ભૂલતા નથી, અને પોતાનું ત્રિકાળે સામર્થ રૂપ આશ્રયનું જે ધ્યેય છે એને પણ ભૂલતા જ્ઞાન દોરા તરફ યથાર્થ લક્ષ્ય કરીને હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું. યથાર્થ લક્ષ્ય જ્ઞાન દોરવા તરફ યથાર્થ લક્ષ્ય કરીને, યથાર્થ એટલે સન્મુખ થઈને લક્ષ્ય કરીને, સ્વીકારીને લક્ષ્યમાં લઈને, પૂર્ણ શુદ્ધિના ધ્યેયને લક્ષ્યમાંથી કાઢ્યા વગર જ્ઞાન અપેક્ષાએ છે, એકાગ્રતામાં આચરણની અપેક્ષાએ ધ્યેય કહે છે, જ્ઞાનની અપેક્ષાએ અને લક્ષ્ય કહે છે, વાપરે છે, એ સાથે જ હોય છે, લક્ષ પણ સાથે હોય છે, ધ્યેય પણ સાથે જ હોય છે, યથાર્થમાં બે આવી જાય છે. ધ્યેયને તેઓ ભૂલતા નથી. પછી દ્રવ્ય મુખ્ય છે અને પર્યાય ગૌણ છે એ વાત પણ જે રીતે છે એ રીતે સમજવાની છે. ધ્યેય છે પૂર્ણ શુદ્ધિનું માટે મુખ્ય છે એમ પણ નથી. મુખ્ય તો હંમેશા દ્રવ્ય જ રહે છે, કોઈ પણ પર્યાયને ઉપસ્થિત કે અનુપસ્થિત કોઈ પણ પર્યાયને મુખ્ય કરવાનો ક્યાંય પ્રશ્ન નથી. એવું જ્ઞાનીને તો એમ હોય છે, સંક્ષિપ્તમાં એ વાત થઈ લીધી છે કે જ્ઞાની કદી પોતાના કાર્યોની ગણતરી કરતા નથી, અને જ્યાં સુધી પૂર્ણ શુદ્ધિ થાય નહીં ત્યાં સુધી નિરાતે પગવાળીને પુરુષાર્થ કર્યા વિના બેસી રહેતા નથી. જેને આત્મગુણની સંપત્તિ મળી છે એ પણ પુરુષાર્થ વગર બેસી રહેતા નથી, તો તું સંપત્તિ વિનાનો દરિદ્રી છો અને દુઃખી છો, તો તારે પુરુષાર્થ કર્યા વિના બેસી રહેવાની વાત કેમ હોય છે? એને છે નથી બેસી રહેતા સંતોષ પકડીને, તો તારી પાસે નથી અને તને સંતોષ થોડી ક્રિયા થઈ એમાં સંતોષ થઈ ગયો, એ થઈ છે તે તું માણસ કેમ ના કરી? ખરેખર તો શું છે, જ્ઞાની અજ્ઞાનીમાં ભેદ કે અજ્ઞાની જીવને પણ મન વચન કાયાની ક્રિયા થાય છે, એ એમ પકડે છે કે મેં કરી, હું કરું છું તો થાય છે અને નથી કરતો તો નથી. નાની કહેશે કે હું જોઉં છું થાય છે એને હું જોઉં છું, કરવા ફરવાનો પ્રશ્ન મારા માટે એ વાત છે ને, કેમ કે હું એમાં વ્યાપતો નથી. ક્યાંય કોઈ પણ મન વચન કાયાની ક્રિયામાં હું વ્યાપતો જ નથી, જ્યાં મારી વ્યાપ્તિ નથી ત્યાં મારે કરવાનો કઈ પ્રશ્ન ઉપર ત્યાં જ કરતા કર્મ પણ થાય, વ્યાપ્ય વ્યાપક પણ ન હોય ત્યાં કરતા કર્મ પણ થાય. વ્યાપક પણ મારું નથી એવી ધારણા નથી, પણ પોતાની વ્યાપ્તિને જોવે છે કે મારી વ્યાપ્તિ મારા પરિણામ સુધી છે, અને ખરેખર તો હું જ્ઞાનાદિ ભાવોમાં વ્યાપું છું, રાગાદિ ભાવોમાં પણ મારી વ્યાપ્તિ નથી, તો મનવચન કાયામાં મારી વ્યાપ્તિનો ક્યાં પ્રશ્ન ઉપર છે? મારી વ્યાપ્તિ નથી માટે હું કરતા નથી, જે થાય એને હું જોઉં છું અને મને તો મારો આત્મા જ મુખ્ય છે, એની સમીપ જ રહું છું, એનાથી દૂર જવાનું મને પોસાયું હું. મારા આત્માને છોડીને ઘર બાળીને તીરથ ન કરાય, ઘર બાળીને તીરથ કરે તો એને અયોગ્ય ગણે છે. ઘર બાળીને કોઈ તીરથ કરવાનો હોય શકે નહીં, કેમ કે એને આકુલતા થયા વગર રહેશે ને, તીર્થમાં ક્યાં ઊંધી રહેશે? પછી ઘરે આવશે તો ઘર તો બાળી નીકળશે, રહેશે ક્યાં? ઘર બાળીને તીર્થ ના હોય એમ તારો આત્મા બાળીને શુભ કાર્યો કરવાની એની ગણતરી કરવીને એનું સંતુષ્ટ માનવું, સંતુષ્ટ માનવું, એ તો ઘર બાળીને તીર્થ કરવાની વાત છે. બરોબર, એ વાત જરા પણ બળ યોગ્ય નથી. ધ્યેયને તો તેઓ ભૂલતા જ નથી, ધ્યેયને સ્મરણ કરવું પડે એવું પણ નથી. એ ભૂલતા નથી એટલે એનું સ્મરણ કર્યા કરે છે. સ્મરણ ન કરવું પડે, જે વિસ્મરણ જ ન થાય. સ્મરણ તો ક્યારે કરવું પડે કે જેની વિસ્મૃતિ થાય ત્યારે. એને વિસ્મૃતિ સ્મૃતિ વિસ્મૃતિની અપેક્ષા નથી, એવી રીતે ભૂલતા નથી. અથવા સદાય પોતાના ધ્યાનમાં ના ભાનમાં રહે છે. સદાય પોતાના ભાનમાં રહે છે એને એનું ધ્યાન કીધું. જે સદાય પોતાના ભાનમાં રહે છે એને એનું ધ્યાન કીધું છે, એને એનું લક્ષ્ય. હું જે છું એ છું, મારી મર્યાદા ઓળખીને ક્યાંય કરતા હતા પણ થાય, ક્યાંય સંતુષ્ટ પણ થાય, ક્યાંય બીજી ગડબડ ઉભી થાય અને મારા આત્માનો ઘાત થાય કે મારા પરમ સ્વરૂપનો પરમાત્મા સ્વરૂપનો અનાદર થાય, એ વાત કોઈ રીતે પોસાઈ નથી. એવી રીતે નિર્વિકલ્પ સાવધાની એવું પુરુષાર્થ છે. દેહની નિર્વિકલ્પ સાવધાની છે, નાતા ધારા ચાલુ છે, એ નિર્વિકલ ધારા છે. અને પોતાના સ્વરૂપ ને વિશે સદાય જાગ્રત છે. જ્ઞાતા ધારા થી પોતાના સ્વરૂપ ને વિશે જાગ્રત છે, એ પરિણતિ છે, આત્મ પરિણતિ. અને અજ્ઞાન અવસ્થામાં ઉલટી પરિણતિ છે, એમાં એ જાગ્રત છે. સંયોગ માને દેહમાં જાગ્રત છે, રાગમાં જાગ્રત છે, એમાં એને વિકલ્પ કરવો પડતો નથી, એમાં આપોઆપ જ જાગ્રત. પણ એ પરિણતિ રૂપ ધ્યાન છે. એ ખસ્તો ઉપયોગમાં ધ્યાન થાય ત્યારે નિર્વિકલ્પ થઈ જાય.